સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 15/2/2015. વચનામૃત વડતાલ 14. વિમુખ જીવ ધર્મી જાણે તે ધર્મી નથી, ને પાપી જાણે તે પાપી નથી.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1882 ના પોષપદી 9મી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી વડોદરાના વાઘમોડિયા રામચંદ્રે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જે કુપાત્ર જીવ જણાતો હોય અને તેને પણ સમાધિ થઈ જાય છે તેનું શું કારણ હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મશાસ્ત્રને વિશે જે વર્ણાશ્રમના ધર્મ કયા છે તે થકી જે બાહ્ય વર્તતો હોય તેને સર્વે લોક એમ જાણે છે આ કુપાત્ર માણસ છે, અને તે કુપાત્રને ભગવાન કે ભગવાનના સંતનો જો હૈયામાં ગુણ આવે તો એને એ મોટું પુણ્ય થાય છે, અને વર્ણાશ્રમના ધર્મ લોપ્યા હતા તેનું જે પાપ લાગ્યું હતું તે સર્વે નાશ થઈ જાય છે અને તે જીવ અતિશય પવિત્ર થઈ જાય છે. માટે એને ભગવાનના સ્વરૂપમાં ચિત્ત ચોંટે છે ત્યારે સમાધિ થઈ જાય છે, અને જે પુરુષ ધર્મશાસ્ત્રે કયા એવા જે વર્ણાશ્રમના ધર્મ તેને પાળતો હોય ત્યારે તેને સર્વે લોક ધર્મવાળો જાણે, પણ ભગવાન ને ભગવાનના સાધુ તેનો જો તે દ્રોહ કરતો હોય તો તે સત્પુરુષના દ્રોહનું એવું પાપ લાગે છે જે વર્ણાશ્રમના ધર્મ પાળ્યાનું જે પુણ્ય તેને બાળીને ભસ્મ કરી નાખે છે. માટે સત્પુરુષના દ્રોહનો કરનારો તે તો પંચમહાપાપનો કરનારો તેથી પણ વધુ પાપી છે. શા માટે? જે પંચમહાપાપ કર્યા હોય તે તો સત્પુરુષને આશરે જઈને છૂટાય છે, પણ સત્પુરુષનો દ્રોહ કરે તેનો તો કોઈ ઠેકાણે છૂટ્યાનો ઉપાય નથી. કેમ? જે અન્ય ઠેકાણે પાપ કર્યું હોય તે તો તીર્થમાં જઈને છૂટાય છે, અને તીર્થમાં જઈને પાપ કરે તે તો વજ્રલેપ થાય છે. માટે સત્પુરુષનો આશરો કરે ત્યારે ગમે તેવો પાપી હોય તો પણ અતિ પવિત્ર થઈ જાય છે ને તેને સમાધિ થઈ જાય છે, અને સત્પુરુષનો દ્રોહી હોય ને તે ગમે તેવો ધર્મવાળો જણાતો હોય તો પણ મહાપાપી છે, ને તેને કોઈ કાળે ભગવાનના દર્શન હૃદયને વિશે થાય જ નહીં. માટે જેને વિમુખ જીવ પાપી જાણે છે તે પાપી નથી, અને જેને વિમુખ ધર્મી જાણે છે તે ધર્મી નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે વરતાલનું 14મું જે તે થયું.
વચનામૃત વડતાલ 15. દેવી આસુરી થયાના હેતુનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1882 ના પોષવદી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા, ને કિનખાપનો સુરવાળ ને ડગલી પહેર્યા હતા, ને મસ્તક ઉપર મોટા સોનેરી છેડાનું ભારે કસુંબલ શેલું બાંધ્યું હતું, અને મોટા મોટા સોનેરી છેડાનું કસુંબલ શેલું ખભા ઉપર વિરાજમાન હતું, ને મસ્તક ઉપર સોનેરી ઈંડાનું છત્ર વિરાજમાન હતું, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સભામાં શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તે અનાદિકાળના છે કે કોઈક યોગે કરીને થયા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તે પ્રથમ તો પ્રલય કાળે માયાને વિશે લીન થયા હતા, પછી જ્યારે જગતનો સર્ગ થાય છે ત્યારે તે બે પ્રકારના જીવ પોતપોતાના ભાવે યુક્ત થકા ઉપજે છે, ને કેટલાક સાધારણ જીવ છે તે તો દૈવી ને આસુરીને સંગી કરીને દૈવી ને આસુરી થાય છે, અને કેટલાક દૈવી ને આસુરી જીવ છે તે તો જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે. તેમાં આસુર ભાવને વિશે ને દૈવી ભાવને વિશે મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ ને અનુગ્રહ છે. જેમ જય વિજય ભગવાનના પાર્ષદ હતા તેણે સત્પુરુષ એવા જે સંકાદિક તેનો દ્રોહ કર્યો ત્યારે અસુર ભાવને પામી ગયા, અને પ્રહલાદજી દૈત્ય હતા તેણે નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો તો પરમ ભાગવત સંત કહેવાયા. માટે મોટા પુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે, અને જે ઉપર મોટા પુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે. પણ બીજું, દૈવી આસુરી થયાનું કારણ નથી. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને ભગવાન ને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહીં, અને જે રીતે ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે વર્તાલનું 15મું જે તે થયું.
વચનામૃત વડતાલ 16, મોટા માણસ સાથે બને નહીં.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1882 પોષવદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા, ને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સભામાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા. તેણે એમ કહ્યું છે, હે મહારાજ, તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં. શા માટે જે એને રાજ્યનો ને ધનનો મદ હોય અને અમારે ત્યાગનો ને ભક્તિનો મદ હોય, માટે કોઈ કેને નમી દે એવું કામ નથી. અને કોઈ મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કાંઈક ગામ ગરાસ આપે તેની અમારા હૃદયમાં લાલચ નથી. કેમ જે ગામ ગરાસ તો સુખને અર્થે ઈચ્છીએ, તે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ તેમાં જેવું સુખ છે તેવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી. અને જો ભગવાનના ભજન જેવું રાજ્યને વિશે સુખ હોય તો સ્વયંભૂ મનુ આદિક જે મોટા મોટા રાજા તે સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા શા સારું જાય. અને ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિશે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને શા સારું મૂકે. અને ભગવાનના ભજનના સુખ આગળ તો 14 લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે. માટે જે ભગવાનને સુખે સુખ્યો થયો હોય તેને તો બ્રહ્માંડને વિશે જે વિષયનું સુખ છે તે નરક તુલ્ય ભાસે છે. અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે, બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. માટે પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થકા જેને સહેજ સત્સંગ થાય તેને કરાવીએ છીએ, પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી. આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો છે. એ અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય હતો, તે અમે તમારી આગળ કહ્યો. ઇતિ વચનામૃતમ. એવી રીતે વરતાલનું 16મું જે તે થયું.
વચનામૃત વડતાલ 17, નાની જીતેન્દ્રિય છે.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1882 પોષવદી અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્ય શ્રી લક્ષ્મીનારાયણને સન્મુખ હવેલી ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, પંચ જ્ઞાન ઇન્દ્રિયો ને પંચકર્મ ઇન્દ્રિયો છે તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે, તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઇન્દ્રિયો દ્વારે એક સરખો વ્યવહાર છે. પણ જ્ઞાની હોય તેના ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતા, માટે જ્ઞાનીને જીતેન્દ્રિય કયા છે તે કેવી રીતે જાણવા, એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જીતેન્દ્રિય થાય એમ જણાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નિર્વિકલ્પ સમાધિવાળાને પણ પંચવિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઇન્દ્રિયો દ્વારે જ ગ્રહણ થાય છે, માટે જીતેન્દ્રિયપણું કેમ છે? પછી બહુ રીતે કરીને મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો, પણ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, એનો ઉત્તર તો એમ છે, જે શબ્દાદિક જે પંચવિષય છે તેમાં જે દોષ રહ્યા છે તેને જાણે, અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે તેને પણ જાણે, અને માઇક જે પંચવિષય તેને ભોગવવે કરીને જીવને નરકના કુંડની પ્રાપ્તિ થાય છે ને મહાદુઃખ ભોગવવા પડે છે તેને પણ જાણે, અને એમ જાણે ત્યારે એને પંચવિષયનો અતિશય અભાવ આવે છે ને એને વિશે વૈર બુદ્ધિ થાય છે. પછી જે સાથે જેને વૈર થયું તેને વિશે તેને કોઈ રીતે પ્રીતિ થાય જ નહીં એમ સમજીને જ્યારે પંચવિષયનો મનમાંથી જેને અતિશય અભાવ થઈ જાય તે જીતેન્દ્રિય પુરુષ કહેવાય. પછી ભગવાનની શ્રવણ કીર્તનાદિક ભક્તિએ કરીને પોતાનું જીવિતવ્ય પૂરું કરે પણ વિમુખ જીવની પેઠે પંચવિષયમાં આસક્ત થાય નહીં એવો હોય તે જીતેન્દ્રિય કહેવાય. પછી શ્રીજી મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો, જે એક ત્યાગી સંત છે તે તો કેવળ નિવૃત્તિ માર્ગવાળા છે અને તે એમ જાણે છે જે અમે આત્મા છીએ પણ દેહને પોતાનું રૂપ માનતા નથી ને તેના દેહની રીતિ તો જડને ઉન્મત્તના જેવી હોય અને તે પુરુષને જાતિ વર્ણ આશ્રમ તેનો અભિમાન હોય નહીં ને ખાવું પીવું ઉઠવું બેસવું તે સર્વે ઘેલાના જેવું હોય પણ લોકમાં ભળતું આવે તેવું ન હોય ને એવા જે ત્યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે નહીં. જે વનનું મૃગલું હોય તેની પેઠે ઉન્મત્ત થકો એકલો ફરતો રહે ને એને કોઈ રીતનું બંધન પણ થાય નહીં. અને બીજા ત્યાગી સંત છે તે તો નિવૃત્તિ માર્ગવાળા છે તો પણ પ્રવૃત્તિ માર્ગમાં વર્તે છે અને જે પ્રવૃત્તિને યોગ્ય કરીને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઇત્યાદિ દોષ હૃદયને વિશે પ્રવર્તે તેવી ક્રિયાને વિશે પ્રવર્તે છે ત્યારે કોઈક જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે. માટે એ ત્યાગીને એ પ્રવૃત્તિ માર્ગમાં રહેવું ઘટે કે ન ઘટે અને વળી એ પ્રવૃત્તિ માર્ગમાં રહેતા થકા કેવી રીતે નિર્વિકાર રહેવાય? અને તમે કહેશો જે જો પરમેશ્વરની આજ્ઞાએ કરીને એ પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન થાય તે ઉપર એ આશંકા છે જે પરમેશ્વરની આજ્ઞાએ કરીને ભાંગ પીવે તો શું ગાંડો ન થાય? જરૂર ગાંડો થાય. માટે એ ત્યાગી કેવી રીતે પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન થાય એ પ્રશ્ન છે. પછી નિત્યાનંદ સ્વામીએ ને શુક મુનિએ એનું સમાધાન કરવા માંડ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કેવળ નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી છે ને ઉન્મત્તની પેઠે વર્તે છે તે તો કેવળ આત્મનિષ્ઠાવાળા જાણવા અને વળી જે નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી ભગવાનની ભક્તિએ યુક્ત છે તેને તો પરમેશ્વરે કયા એવા જે નિયમ તેને વિશે રહીને ભગવાનને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિ માર્ગ તેને વિશે સાવધાન થઈને જોડાવવું અને એ જે ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાવવું એનું નામ જ ભક્તિ છે. અને પ્રવૃત્તિવાળા જે ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિ માર્ગવાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી તે થઈ શકતો નથી. શા માટે? જે આ તો ત્યાગી છે અને નિવૃત્તિ માર્ગવાળા છે તો પણ ભગવાન અને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાં પ્રવર્તે છે અને એ જે ભગવાનનો ભક્ત ત્યાગી તેને તો પરમેશ્વરના નિયમમાં રહીને પ્રવૃત્તિ માર્ગને વિશે રહેવું પણ પરમેશ્વરના નિયમથી અધિક પણ વર્તવું નહીં ને ન્યૂન પણ રહેવું નહીં અને કામ ક્રોધ લોભ મોહ આશા તૃષ્ણા સ્વાદ એ આદિ જે વિકાર તેનો ત્યાગ કરીને ભગવાનને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તવું તો એને કોઈ જાતનું બંધન થાય નહીં. અને કેવળ આત્મનિષ્ઠાવાળો જે ત્યાગી તે કરતા તો આ ત્યાગી અતિશય શ્રેષ્ઠ છે ને ભગવાનની કૃપાનું પાત્ર છે. ઇતિ વચનામૃતમ એવી રીતે વર્તાલનું 17મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 8 સર્વોપરી નિશ્ચય અને મહાત્મ્ય.
વાત 29મી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે શ્રીજી મહારાજે વેદ રસમાં કહ્યું છે કે બીજા જે અવતારાદિક છે તે તો ઉત્પત્તિ સર્ગમાં સ્ત્રી પુરુષના બેલડારૂપ અવતારો આ ભૂમિને વિશે ઘણા થઈ ગયા છે અને હજુ થશે. પ્રથમના 41નામાં કહ્યું જે સૃષ્ટિકાળે અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાને અક્ષર સામી દ્રષ્ટિ કરી ત્યારે તેમાંથી પુરુષ ઊભો થયો અને મૂળ માયા જે મૂળ પ્રકૃતિ તે સાથે જોડાયો. તેમાંથી અનંત કોટી પ્રધાન પુરુષ મહત્તત્વ અને વિરાટ આદિક ઉત્પન્ન થાય છે. આવી રીતે પ્રકૃતિ પુરુષ સુધી સ્ત્રી પુરુષનો ભાવ ઊભો છે. એ ભાવ તો એક અક્ષરધામમાં જ નથી, અક્ષરધામમાં તો સર્વ મુક્તાત્માઓ ચૈતન્ય મૂર્તિ સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જેવા તો પરબ્રહ્મ એક જ અને પરમ અદ્વિતીય છે. અને સાકરના રસની મૂર્તિની પેઠે જેમાં ભાગ ત્યાગ કર્યાનો માગ જ નથી એવા દિવ્ય પરમ ચૈતન્ય સચ્ચિદ આનંદઘન મૂર્તિ છે. અને તે પરબ્રહ્મ જેવા થવાને અક્ષર બ્રહ્મ પર્યંત કોઈ સમર્થ નથી, પરંતુ તે પરબ્રહ્મની સાથે બ્રહ્મરૂપે થઈને તાદાત્મ્યપણાને પામી શકાય છે. અને જેમ પરબ્રહ્મ એક છે તેમજ અક્ષર બ્રહ્મ કે મૂળ અક્ષર પણ એક જ છે. અનંત કોટી અક્ષર મુક્તો અક્ષર રૂપે રહ્યા થકા પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે છે. એવી રીતે પુરુષોત્તમ નારાયણની ઉપાસના માટે અધિકારી થવા તથા તેમને પામવા માટે અનાદિ અક્ષર બ્રહ્મ એ સર્વ મુમુક્ષુનું લક્ષ્ય હોવું જોઈએ. શ્રીજી મહારાજે આ વાત ગૌરવતાએ મધ્યના ત્રીસનામાં કહી છે. જે પ્રકૃતિ પુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને જ પોતાનું સ્વરૂપ માને અને તે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મનું ભજન કરે અને તે બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિને પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે ને તુચ્છ સમજે ને માયિક જે નામરૂપ તેને વિશે અતિશય દોષ દ્રષ્ટિ રાખે અને તે સર્વ નામરૂપને વિશે અતિશય વૈરાગ્ય પામે ત્યારે તેને સોનું ને સ્ત્રી બંધન ન કરે, બીજાને તો જરૂર બંધન કરે. વળી મધ્યના ત્રીજામાં કહ્યું છે, એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે અને બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે. એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી. વળી લોયાના બારનામાં કહ્યું છે, જે અક્ષરધામના એક એક રૂમમાં અસંખ્યાત બ્રહ્માંડ અણુની પેઠે જણાય છે તેવું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. આવી રીતે ત્રણ દેહથી પૃથક જીવ સત્તા માત્ર થઈને એ જીવને અનાદિ મૂળ અક્ષર બ્રહ્મની સાથે એકતા કરવા માટે શ્રીજી મહારાજનો ઉપદેશ છે. આવી રીતે નિર્દેશ કરેલ અક્ષર બ્રહ્મ કે બ્રહ્મ તેને જ મૂળ અક્ષર કે અક્ષરધામ કહે છે. અને તે અક્ષરધામના મૂર્ત અને અમૂર્ત એવા બે સ્વરૂપ પ્રથમના 21નામાં કયા છે. એવું જે પોતાનું અક્ષરધામ ને ચૈતન્ય મૂર્તિ પાર્ષદ અને સર્વ ઐશ્વર્ય તે સહિત જ શ્રીજી મહારાજ અહીં પધાર્યા છે એમ પ્રથમના 71માં કહ્યું છે. માટે અક્ષર બ્રહ્મ તે શ્રી પુરુષોત્તમ નારાયણને અખંડ રહેવાનું ધામ છે. તેથી શ્રીજી મહારાજ કે અક્ષર બ્રહ્મ કે અક્ષરરૂપ સંતની સાક્ષાત પ્રાપ્તિ વગર કોઈ બારોબાર પરોક્ષ ભાવે બ્રહ્મરૂપ થઈ શકતો નથી. જેમ લોઢાને સોનું થવા માટે પારસમણીના સ્પર્શ વગર કોટી પ્રયાસ કરે તો તે વડે તેનો લોહ ભાવ જતો નથી. વળી જેમ કોઈ એમ માને જે હું તો રાજા છું અને એમ નિરંતર રટણ કરે તો પણ તે રાજા થતો નથી કે રાજ સંબંધી અણુ જેટલું પણ સુખ આવતું નથી. તેવી જ રીતે પરોક્ષ ભાવે અહમ બ્રહ્માસ્મી રટ્યા કરવાથી કે માનવાથી બ્રહ્મ બનાતું નથી. પણ જો રાજાના પુત્રપણાને પામે તો તે જીવ કાંઈ પણ પ્રયાસ વગર રાજનો ધણી થઈ રહે છે. તેમ સાક્ષાત બ્રહ્મસ્વરૂપ સંતના પ્રગટ સેવન મનન ને નિધિધ્યાસથી જ્યારે એ જીવ પોતાને બ્રહ્મરૂપે માને છે ત્યારે તે સાક્ષાત બ્રહ્મ ભાવને પામે છે અને પુરુષોત્તમ નારાયણને વર્ણીય થાય છે. શ્રુતિમાં પણ કહ્યું છે, જે આવી રીતે પ્રગટ બ્રહ્મને ઓળખનારો જ બ્રહ્મ થાય છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, આવા બ્રહ્મરૂપ ભક્તને જ પુરુષોત્તમ નારાયણની ભક્તિનો ખરો અધિકારી કહ્યો છે. આવી રીતે અક્ષર પુરુષોત્તમના કે બ્રહ્મ પરબ્રહ્મના સ્વરૂપ જ્ઞાનને યથાર્થ સમજ્યા વગર જ્ઞાન ભાગ બહુ જ દોષયુક્ત બને છે. કેમ કે અક્ષર બ્રહ્મનું અનાદિત્વ અને એક વચન તેમજ પરબ્રહ્મનું અનાદિત્વ અને એક વચન આવી જ્ઞાન દ્રષ્ટિ વગર સાર્થક બનતું નથી. વાત ત્રીસમી સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, પ્રકૃતિ પુરુષનું કાર્ય બૃહદ બ્રહ્માંડ છે, તેમાં પ્રધાન પુરુષના કાર્યરૂપ અનંત મહદ બ્રહ્માંડો વસેલા છે અને તે દરેકમાં વળી વિરાટ પુરુષના કાર્યરૂપ અનંત ક્ષુદ્ર બ્રહ્માંડો આવેલા છે, એમ એકબીજાનો એકબીજાની અંદર સમાવેશ થઈ રહ્યો છે। હવે પ્રથમનું 63 ને લોયા 12 આદિ વચનામૃતમાં અક્ષર બ્રહ્મના રોમ રોમ પ્રત્યે અસંખ્યાત બ્રહ્માંડ અણુની પેઠે ઉડતા ફરે છે એમ કહ્યું છે, તે મહાપુરુષ રૂપી બૃહદ બ્રહ્માંડો કયા છે? એ ઉત્પત્તિ સર્ગમાં 6 સગુણ સ્વરૂપો અધિકાર સત્તા કે વ્યવહારિક સત્તા પામેલ છે અને તેઓ પોતપોતાના બ્રહ્માંડમાં વ્યવહાર ચલાવે છે। આ 6 સગુણ અને 4 નિર્ગુણ મણી 10 સ્વરૂપો બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે રહ્યા છે અને તે થકી પર મહત્તત્વ, તેથી પર પ્રધાન પુરુષ ને તેથી પર પ્રકૃતિ પુરુષ છે। આ જે 4 નિર્ગુણ સ્વરૂપો છે તેને નિર્ગુણ કહેવાનો હેતુ એટલો જ છે કે આ બ્રહ્માંડમાં તે સ્વરૂપો પરમાર્થ તત્વ તરીકે ગણાય છે। દેવ દાનવ મનુષ્ય જીવ પ્રાણી માત્રને પોતાના કલ્યાણ માટે આ 4 નિર્ગુણ મૂર્તિઓની ઉપાસના ઉપદેશેલ છે અને તે ઉપાસના વડે તેઓ પોતપોતાના અધિકાર પ્રમાણે પોતપોતાના ધામને પમાડે છે। પણ જ્યાં સુધી પ્રકૃતિ પુરુષની અંદર જીવાત્મા ભમ્યા કરે છે ત્યાં સુધી તેને આત્યંતિક મુક્તિ મળતી નથી। શ્રુતિમાં કહ્યું છે, જે ઉપાસકો પોતપોતાના ઉપાસ્ય દેવો સાથે તદ્રુપતાને પામે છે અને સાધક જે ઉપાસક તેને તે દેવ પોતા જેટલી ઉચ્ચ ગતિને પમાડે છે। શાસ્ત્રો ભલે કહે કે ઇન્દ્ર વરુણ અગ્નિ બ્રહ્મા કે વિષ્ણુ આદિના પૂજનથી એક જ પરમાત્માનું પૂજન થાય છે, પણ તેમાં ફળ ભેદ ઘણો પડે છે। તે દેવો પોતાની શક્તિ અનુસાર ઉપાસકોને પોતપોતાના સ્થાનકે પહોંચાડે છે અને તેથી ઉપાસકોની જુદી જુદી ગતિ મધ્ય 9 પ્રમાણે થાય છે। જ્યારે પ્રલય કાળે સર્વને મહાકાળ લીન કરી નાખે છે ત્યારે પ્રલય અવસ્થામાં પણ સર્વે જીવ ને ઈશ્વરો પોતપોતાના કારણ શરીર યુક્ત પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ધારી રાખે છે અને જેમ ભૂમિમાં અદ્રશ્યપણે પડ્યા રહેલ બીજો વર્ષા સમયે સૌ સૌના ભાવે સહિત ઉગી નીકળે છે, તેમ તે સર્વ ઉત્પત્તિ સમયે પાછા ઉપજીને પોતપોતાના જીવ કે ઈશ્વર ભાવે સહિત વ્યવહાર ચલાવવા માંડે છે। માટે પ્રકૃતિ પુરુષથી પર જે અક્ષરધામ, તેને પામવાનો નિર્ગુણ માર્ગ તો માત્ર અક્ષરધામના અધિપતિ શ્રી સહજાનંદ સ્વામી શ્રી પુરુષોત્તમ નારાયણ તેમની અક્ષરરૂપ થઈને ઉપાસના કરવી એ જ છે।
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે
પ્રકરણ 19 ગુરુ। બીજું પણ અનંત પ્રકારનું સામર્થ્ય તેમાં રહેલું છે, એવા ગુરુ નિશ્ચય ભગવાન છે એમ બધાના અંતરમાં સાક્ષી કબૂલે છે। તામે જન ભ્રમાત નિર્ધાર હોતન વાત કોઉ, જિહાં તિહાં લગ જાત જૈસે ગુરુ મિલહી તિમી। ગુરુ કો કરે વિશ્વાસ જાકી રુચિ હોય જિમી, ગુરુ બતાવત તાસ મોક્ષ ગુરુ કી હૈ રીતિ ભિન્ન। સૂર્ય પતંગ ઔર પતંગ અનંતા ગણત તાકો ન આવત અંતા, ઔર પતંગ અંધકાર ન ખોવે નામ કર તેહી કામ ન હોવે। સાચે સૂર્ય ઉદે હોત જબહી પતંગ જૂઠ જનાત તબહી, ધર્મ કી કરે વૃદ્ધિ જેહા અધર્મ કે કરે ખંડન તેહા। અદલ નીતિ ચલવે સુરીતા અનિતિ મેં ન કરે કબુ પ્રીતા, નારી ધન દેખી ન તનાવે ચક્રવર્તી રાજ મેં ન લોભાવે। પાતાલ સે પુરુષ પ્રકૃતિ પ્રજંતા બડે મેં બડો દુઃખ દેખત રહંતા, જ્ઞાન વિન કોઈ મેં ન દેખત લાભા વિન સમજ સબ કહત અલાભા। બ્રહ્મપુર મેં રહી મૂર્તિ જેહુ તાકું સાકાર કહત તેહુ, સ્વધર્મ રખી તાકો જ્ઞાન કરાવે હરિવિન એસો કોઉ ન આવે। ઉત્તમ વિષય પ્રાપ્ત હોય તો તિનસે અલગ રહેવે સો, અલગ કો હે એંધાન યહ અતિ પ્રસિદ્ધિ હિ જાન, મન વાંછિત હોય નાસ તબ રંચન દુઃખ ઉરમાન। ખાન પાન ધન નારી હિત કબહુ ન કરહી જતન સન્માન કો ન કરત કબુ તોહુ રહત હે મગ્ન એસો જીવસે ન હોય એસો ન હોવત સિદ્ધ તેહુ એહી વર્તન હે એંધાન ઓર સમૃથ હે અનંત તેહી એહી નિશ્ચય ભગવાન અંતર મેં એસે દેખાત સબ. અલૈયા ગામેથી શ્રીહરિએ હરિભક્તોને ઉદ્દેશીને એક પત્ર લખ્યો. તેમાં લખ્યું કે જીવનું હિત કરે તે સાચા ગુરુ છે. એવા ગુરુના આશ્રયે શિષ્ય ક્યારેય દુઃખ પામતા નથી. આલોક પરલોકનું હિત બતાવે તે સાચા ગુરુ છે. પરલોક સુધારવો એ જ મનુષ્ય દેહનું ફળ છે. શુક, સનકાદિક, નારદ, પ્રહલાદ, પ્રિયવ્રત વગેરેનો એ મત છે. તે સિવાયનું બધું ડહાપણ નકામું છે. પ્રભુ ભજતો હોય તેને ડારો દે તે જમદૂત કરતા વધુ હત્યારો છે. માંડવીમાં શ્રીહરિએ પુરજનોને વાત કરતા કહ્યું, શુદ્ધ વર્તન વિન મોક્ષ ન હોવે, અનંત જન્મ પઢી પઢી ખોવે. શુદ્ધ ગુરુ મિલે વિન જબહુ, શુદ્ધ મોક્ષ ન પાવત કબહુ. શુદ્ધ વર્તન વિના અનંત જન્મ સુધી શાસ્ત્રો ભણે પણ તેનો મોક્ષ થતો નથી. શુદ્ધ ગુરુ મળ્યા વિના શુદ્ધ મોક્ષ ક્યારેય થતો નથી. વિષયમાં રાગ હોય અને તે ધર્મ, ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનનો બોધ કરે, આત્મનિષ્ઠા દેખાડે, નારીને રાક્ષસી કહે, પિંડ બ્રહ્માંડને ખોટા કહે, ઉપરથી બહુ ત્યાગ રાખે, શરીર સૂકવી નાખે, વિષયની નિંદા કરે, છતાં પણ તેના મોક્ષનું કાચું છે. ઉપરના તેવા બધા આચારથી લોકો તેને આધીન થાય અને તેથી તે જે કહે તેને સાચું માને અને સેવા કરે અને તેનો અભાવ લે નહીં, એમ તે પૂજા તો કરે છે પણ તે ખુવાર થાય છે. ગુરુ પરમેશ્વરના દાસ થઈને તેની ઉપાસના કરે છે. પરમેશ્વરના બાંધેલા નિયમમાં ગુરુ વર્તે છે ત્યારે તેનો જશ સકલ લોકમાં વધે છે. ગુરુ થઈને પરમેશ્વરના બાંધેલા નિયમ લેશ પણ લોપે તો તે દંડને પાત્ર બને છે. આ અમારો મત છે. શ્રીહરિએ જીવેન્દ્રને કહ્યું, કસબી લુહારને પાકું લોઢું મળે તો તેજદાર તલવારનું નિર્માણ થાય. તે જ રીત મોક્ષ માર્ગમાં જાણવી. ગુરુ લુહાર છે ને શિષ્ય લોઢું છે. ગુરુ કસબી ન હોય ને શિષ્ય કાચો હોય તો મોક્ષનું કામ સરતું નથી. એક હાથથી તાળી પડે નહીં. ગુરુ ધર્મ જ્ઞાનાદિક ગુણે યુક્ત હોવા જોઈએ. શિષ્ય પાકો વિશ્વાસી હોય ને તે ગુરુના વચન પ્રમાણે દેહને વર્તાવે તો તેની કીર્તિ વધે છે. માવા ભક્ત પ્રત્યે શ્રીહરિએ વાત કરતા કહ્યું, ભગવાન કે ભગવાનના સાચા સંત જ્યારે પ્રગટ થાય છે ને જ્યારે તેના મુખે શાસ્ત્ર સાંભળે છે ત્યારે જીવનો ઉદ્ધાર થાય છે. બાકી સ્ત્રી અને ધનમાં લપેટાયેલા એવા ગુરુઓનો પાર નથી. તેનું શરણું લેવાથી કોઈ ભવજળ પાર ઉતરી શકતું નથી. ત્યાગી હોય ને ગુરુપદ સરસ શોભાવતો હોય પણ ધન સ્ત્રીનો યોગ જ્યારે થાય છે ત્યારે ભ્રષ્ટ થઈ જાય છે. શાસ્ત્રમાં ઠેર ઠેર એના દ્રષ્ટાંતો છે. જે ગુરુપદે આવે છે તેને ધન અને સ્ત્રી તો પ્રથમથી જ મળી જાય છે. ધન અને સ્ત્રીનો ત્યાગ રાખનાર ગુરુ મળવા કઠણ છે. ધનને સ્ત્રીના પ્રસંગે કરીને ભગવાન લોપાય નહીં. બાકી મોટા મોટાને નારી ધને ફજેત કર્યા છે. અગ્નિ અને ઝેરીલા સાપનું વિષ તેનો સ્પર્શ કર્યા વિના ચડતું નથી. પણ નારી અને ધનરૂપી વિષ તો દેખવા માત્રે ચઢે છે. પલકમાં સુધ બુધ ભૂલાવી દે છે. વિષ ચઢે પછી કોઈ નિયમ રહેતો નથી.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
સ્વામિનારે સ્વામીએ વાત કરી, ભગવાને કહ્યું છે જેવો સત્સંગ કરીને વસ્તા આવશું તેવો તપ યજ્ઞ યોગ વ્રતદાન આદિ સાધને કહીને પણ વસ્તાતો નથી. તે સત્સંગ કહેશું જે મોટા એકાંતિક ને હાથ જોડવા અને તે કહે તેમ કરવું એ જ છે.
સ્વામિનારાયણ હરે સ્વામી એ વાત કરીને ભગવાન પીડા રહ્યા અને ખોટ રહી ગઈ, શા કારણ સારું સાધુના સમાગમ વિના. સ્વામિનારાયણ હરે સ્વામી એ વાત કરી કે જેવો શબ્દ સાંભળે તેવો જીવ થાય, માટે મળ્યા ભગવાનના ભક્ત હોય તેના શબ્દ સાંભળે તો જીવમાં બળ આવે, પણ નપુંસકના સંગે બળ પમાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી.
સ્વામિનારાયણ વાત કરી, મહારાજે વતનામૃતમાં પોતાનું વર્તન કહ્યું છે તે તો મુક્તનું જ છે એમ સમજવું, પુરુષોત્તમને ધામરૂપ જે અક્ષર તેને તો તેથી પર સમજવા, તેને વિશે તો કઈ સમજવું જ
નહીં.
વર્ણન ફરી બોલો.
સ્વામિનારાયણ વાત કરી, મહારાજે વતનામૃતમાં પોતાનું વર્ણન કર્યું તે તો મુક્તનું જ કર્યું છે, પુરુષોત્તમ ને ધામરૂપ જે અક્ષર તેને તો તેથી પર સમજવા, તેમને વિશે તો કઈ સમજવું જ નહીં.
સ્વામિનારાયણ હરે. સ્વામી એ વાત કરી છે, બ્રાહ્મણ નો દીકરો બ્રાહ્મણ કહેવાય, વાણિયા નો દીકરો વાણિયો કહેવાય, તેમાં આપણને પુરુષોત્તમ નારાયણની ઉપાસના થઈ છે તેથી અક્ષરરૂપ દેહ બંધાણો છે, માટે પોતાના સ્વરૂપને અક્ષર માનવું.
સરસ વાત સ્વામીજી બોલ્યા. જેમ જેમ નિષ્ઠા ચૈતન્યને વિશે દ્રઢ થતી જાય તેમ તેમ પુરુષોત્તમ પનાનો ખમીર હૈયાને વિશે પ્રગટતું જાય. ભગવાન ના જાત વર્ણ આશ્રમ જે કોતે અક્ષર બ્રહ્મ છે. પ્રભુનું શરીર અક્ષર બ્રહ્મ, પ્રભુ રહે છે અક્ષરધામમાં, પ્રભુનું ગામ અક્ષરધામ, પ્રભુ જેમ રહીને બોલે એ ના જાત અક્ષર બ્રહ્મ. આ લોકમાં પણ રીત છે, દરેકને એનું ગામ હોય છે, દરેકને એની નાથ હોય છે, દરેકને એની જાત હોય છે. એમ પ્રભુની બી ના જાત વર્ણ આશ્રમ જે કોતે ગામ એક જ અક્ષર બ્રહ્મ. જેમ જેમ નિષ્ઠા દ્રઢ થતી જાય, જેમ જેમ પ્રભુ સાથેની પ્રીતિ વધતી જાય, તેમ તેમ હૈયાને વિશે પ્રભુ મનાવતા જાય. વાણિયાનો દીકરાને એક જ જાનપણું છે હું વાણિયો છું, બ્રાહ્મણના દીકરાને એક જ જાનપણું છે કે હું બ્રાહ્મણ છું, તેમ પ્રભુના અક્ષર બ્રહ્મના દીકરાને એક જ જાનપણું રહે હું અક્ષર બ્રહ્મ જ છું. બે ચીજ જોઈએ, એક એની માનીતા, બીજી પ્રભુ તરફની નિષ્ઠા, સંત તરફની પ્રીતિ. જેમ જેમ વધતા જતા જાય તેમ તેમ પોતાના હૈયાને વિશે પ્રભુ મનાવી દે હું અક્ષર બ્રહ્મ જ, એ સાધના પૂરી થઈ ગઈ. આપણે પોતાની જાતને અક્ષરધામના છીએ એવું ના માનીએ, પોતાને અક્ષરધામના છીએ એવું ના માનીએ, એ જ એક ભયંકર અજ્ઞાન છે, એ જ કોક નિષ્ઠાની ભયંકર કચાશ છે. એ માનીતા સહિત જ બધું કરવાનો છે. હું અક્ષર બ્રહ્મ જ, બાકી બધું બોગસ છે, બનાવટી છે, નકલી છે, ફોગર છે, મિથ્યા છે, ગંદકી છે, અધૂરાપનો છે. એકદમ બધું જ ભયંકર અજ્ઞાન છે. અજ્ઞાને કરીને જીવ બિચારો ચોટી ગયો છે ચામડાની સાથે, જ્ઞાને કરીને ચોટવાની જરૂર છે અક્ષર બ્રહ્મમાં, સંતમાં. પોતાની જાતને અક્ષર માને પછી તો ક્યાં માન રહ્યું, ક્યાં અપમાન રહ્યું, ક્યાં સુખ રહ્યું, ક્યાં દુઃખ રહ્યું. હું જ પ્રભુનો ખરેખરો દીકરો છું અંતરથી માને, ક્યાં સુખ, ક્યાં દુઃખ, ક્યાં માન, ક્યાં અપમાન. ખુણામાં બેસીને એક વિચાર કરીએ, પાંચ દસ મિનિટ તો સવારે બપોરે રાત્રે આ વાતનો અચૂક વિચાર કરો. અચૂક થોડું ઓછું ખાવો, બે કવાડિયા ઓછા ખાવા, થોડું ઓછું ઊંઘવું, થોડો ગામ ગપોટા ઓછા મારવા, થોડી કથા ઓછી કરવી, સેવા ઓછી નહીં કરવાની, એ તો પછી ભંગાણ પડે. શાક સુધારતા હોય ને સેવા તો ભાગે, તો મોટી જફા ઉભી થઈ જાય. કોઈ જોડે ગોષ્ઠી કરતા એને બંધ કરી દેવી. પ્રેમીઓને ભગવાને આંખ જ આપી નહીં, સૌની મોટી કમનસીબી છે. લેટ્રિન જવાનું થાય ત્યારે ખાવા બેસી જાય, ખાવા બેસે ત્યારે લેટ્રિન જાય, એ શુદ્ધ હોય. બે રીતે આ મનાય, સલામ સલવામાં એક સંતને સાથે પ્રીતિ થઈ જાય, તો આ એકદમ મફતમાં મનાઈ જાય. સંતને સાથે ખરેખરી પ્રીતિ થઈ જાય. સંત એના સંકલ્પે મનાવી દે કે હું અક્ષર બ્રહ્મ છું, નારાયણ મારા હૈયાને છે ખંડિત. અને બીજું વિશ્વાસપૂર્વક કથા વાર્તા વાગો લેતો. બંને કેટલા સેલા માર્ગ છે સ્વામીની વાતો તો હદ કરી નાખીને ન હોત તો શું થાત. અક્ષરબ્રહ્મની વાતો સ્વામી વાતો ન કરી હોત અને કેટલી તો પુસ્તકો બાળી દેવા માર્યા. આપણા નસીબમાં નહીં હોય એ વાતો બાળી જ દીધી. એ તો અમને લગાડી, પણ તે જમાનામાં બધા પુસ્તકો બાળી દેવામાં આવ્યા. અને પેલા આચાર્યનો હાથ બી સડી ગયો. એ આચાર્ય બાળી દેવડાવી જેને કોદારીથી ગુણાતાન સ્વામીની ચોકડીને ખોદી. હાથ સડતો જ રહ્યો. 3.5 મહિના સુધી, એમાં 6 મહિના સુધી કોન્સ્ટન્ટ પીડા એવી થઈ ગઈ. ભગવાને પણ દયા ન કરી ગઈ. પોતાનું કુળ હતું છતાંય કંઈક પરમોસોએ પાઠ ના કરી, પણ ગુણાતીતની ચોકડી ખોદનારી આચાર્ય મહારાજની કમનસીબી એનો પાપ એવો ફરી વર્યું. આમ પાંચ એવું નીકળ્યા, આમ નીચે વાય. બસ ભગવાનના ભક્તનો દ્રોહ કરનારને પ્રભુ પણ માફ.
આત્મીય સમાજની જય જય જય.